તારીખ 20/6/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 31-34 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 10.
અપેક્ષાથી વાત આવે કે આત્મા તો શુદ્ધ જ છે, જ્ઞાતા છે, પણ એ દિશા કરવાનો પુરુષાર્થ જોઈએ. એ પૂર્ણ પવિત્ર દશાનું અંશે ભાન થયું હોય તો વર્તમાન દશા બદલાઈ જાય, પણ શુષ્ક જ્ઞાની તથા ક્રિયાજળવાળાની વૃત્તિ વિષય કષાય દેહમાં રોકાઈ જાય છે. દેહની સગવડતામાં જાળવણીમાં ખામી આવે તો મૂંઝાઈ જાય. શુષ્ક જ્ઞાની પ્રત્યે કહે છે કે ભાઈ રે, તું કહેતો હતો ને કે હું જ્ઞાતા છું, અને દેહ તો નાશવંત જળ છે, અનંત પરમાણુનો પિંડ છે, પણ તારી તેના ઉપરની મમતા કેમ ઘટતી નથી? દેહ અને દેહાદીની સગવડતા માટે આત્માને જતો કરે છે. કેવી મોટી વાત છે! દેહની અનુકૂળતા માટે આત્માને જતો કરે છે, જેમ રાખ માટે કોઈ રતનને પાળે છે. અને ગમે એટલી સગવડતા સાચવશે તો પણ દેહ રાખ્યો નહીં, અને જે પરિણામ જે કર્મ બાંધ્યા હશે એ ભોગવવાના દુખાવશે. પાછા ક્રિયાજળ પ્રત્યે કહે છે કે ભાઈ, મહાદુર્લભ મનુષ્ય દેહનો યુગ તો પુણ્યના કારણે થયો, તો દેહમાં રહેલો ચૈતન્ય ભગવાન તેને ભૂલીને, એટલે કે પોતાને ભૂલીને લોક આબરૂ વધારવા માટે અથવા ધર્મના નામે સંપ્રદાયના ખોટા આગ્રહ માટે અને મુખ્યપણે પોતાના માન માટે આખો આત્માર્થ ચૂકી જાય છે, પોતે જ પોતાનો અપરાધ કરે છે, તેમાં કોઈ જળ પ્રકૃતિનો દોષ છે. કર્મનો ઉદય આવ્યો આમ માટે આમ થયું, એ વાત પોતાનો બચાવ કરવાની છે. ખરેખર તો પોતે જ અપરાધ કરે છે અને એ અપરાધનો દંડ પણ પોતે જ ભોગવશે. આત્મા ભગવાન પવિત્ર છે, અનંત શાશ્વત સુખ પોતામાં જ છે, છતાં બાહે જાવા નાખવા અને પરાધીનતા ગોતવી એ તો અનાદિકાળથી ઉપાધિ રાખવાનો જ પરિચય છે. એ જ પ્રકારે પરિણમ તો આવ્યો છે. અનાદિ કાળથી એ જ પ્રકારે પરિણમતો આવ્યો છે. એટલે દેહની મમતાના કારણે આત્મગુણનું પ્રગટવું થતું નથી, એને પ્રતિબંધ છે. દેહની મમતાને લીધે આત્મા બાજુ વળી શકતો નથી. આત્મા પોતાની સાચી સમજણ શક્તિથી પામે છે, પ્રગટ કરી શકે છે. સાતમી નારકીમાં પણ આત્માની પવિત્ર દશાનું ભાન જે આત્મા પ્રગટ કરે છે તે અનંતની અનંતી વેદના ઉપર જોતો નથી કે મને સૌથી જગતમાં સૌથી આકરો ઉદય મારે છે એમ જોતો નથી. મને કેવી રીતે જ્ઞાન થાય, સૌથી વધારે પ્રતિકૂળતા તો મારે છે એમ જોતો નથી. સંક્ષેપમાં એ છે કે જો દેહના કારણેથી જે કાંઈ પોતે પરિણામ વિપરીત કરે છે એ બધા દેહના કારણથી કરે છે, પછી દેહને પોષણ માટે, દેહના ભરણ પોષણ માટે, આજીવિકા માટે ત્યાંથી માંડીને જેટલી જરૂરિયાતો છે, જેટલી અનુકૂળતાઓ છે એ બધા માટે દેહને આડે આત્માનું ભૂલે છે. બસ ચોખ્ખી વાત એ છે. કારણ કે દેહાત્મ બુદ્ધિ છે, દેહ જેને આત્મા થઈ પડ્યો છે એ કરે પણ બીજું શું, એને તો સર્વસ્વ દેહ છે. શરીરમાં ભયંકર 16 જાતના રોગ, અનેક પ્રકારે અનંતી પ્રતિકૂળતા હોય છતાં સંકેત પ્રગટ કરનાર જીવ તે ઉપર નજર નથી કરતો, એને ઉપર નજર જરાય હોતી નથી. થોડો વિકલ્પ હોય છે, પોતાની નબળી દશા છે એટલે, પણ એના ઉપર દ્રષ્ટિ નથી. એ તો એમ જ ચાલવાનું, મારે મારું કરવું છે એ મુખ્ય કામ છે. ભગવાનનો દ્રષ્ટાંત લીધો, છેલ્લા અવસ્થામાં પણ પ્રાપ્ત કરી દીધું. દેહ ઉપર દ્રષ્ટિ હોય તો પ્રાપ્ત થાય નહીં. અનંતી ક્ષુધા, અનંતી તૃષા સાતમી નારકીમાં, છતાં તેમાં તેને ક્ષોભ નથી અને તે આત્માની નિરાકુર શાંત દશામાં જ્ઞાનપણે જ્ઞાતા રહે છે, વેદનામાં ઘેરાતો નથી. વેદના ઘણી છે, અનંતી ક્ષુધા અને અનંતી તૃષા, છતાં પણ એ વેદનામાં ઘેરાતો નથી. પોતાના જ્ઞાન તત્વને મુખ્ય કરીને ભિન્ન પડી જાય છે. ચક્રવર્તી રાજા હોય, હવે અનુકૂળતા લીએ છે, ચક્રવર્તી રાજા હોય જેની 16,000 દેવ સેવા કરે છે, સુંદર સ્ત્રી આદિનો યોગ છે, છતાં તેના તરફ જોતો નથી, એ અનુકૂળતા સામે પણ જોતો નથી. પરમ વૈરાગ્યવંત હોય છે, પરમ વૈરાગ્યવંત ઉપશમ રસમાં પોતાનું મહાસુખ પોતાના અંતરંગ તત્વમાં દેખે છે. મહાન સુખ અંદરમાં અનંત સુખ ભર્યું છે એને જોવે છે. અને આ જે ચક્રવર્તીપણાના જેટલા કોઈ અનુકૂળતાના સંયોગો છે એ બધા સુખથી ખાલી ખોખા જેવા દેખાય છે, સુખ રહિત, સુખથી શૂન્ય, તદ્દન અનિત્ય, અસાર અને તુચ્છ જોવે છે. પોતાનું જે સુખ સમુદ્રથી તત્વ ભરેલું છે એને ભર્યું ભર્યું જોવે છે. એટલે પર સંયોગોની સગવડતા અગવડતાથી આત્માને કાંઈ હાનિ નથી. અનંતી અગવડતા હોય કે અનંતી સગવડતા હોય, એમાં જે ચૈતન્ય સલવાતો નથી કે એક ભાવે પણ મોક્ષે જાય, પણ પોતાનું જેને ભાન નથી તે પર વસ્તુમાં મોહ હોવાને કારણે રાગાદી પુણ્ય પાપની મીઠાશને લીધે સ્વયં સંસાર ચક્રમાં સલવાય છે અને સુખ માને છે. એ પોતાના મોહને અને પોતાની મીઠાશને કારણે હલવાય છે, એમાંથી તો એને સુખ મળવાનું તો નથી, પણ છતાં એમાં ફસાય છે. મહાભૂંડા ક્રૂર પરિણામ જેણે કર્યા છે, દેવગુરુ ધર્મનો જેણે અવિનય કર્યો છે, જેણે પોતાના ચૈતન્ય પ્રભુ આત્માનો પણ અનંત અનાદર કર્યો છે, પોતાના સ્વભાવની વિરુદ્ધ ચાલ્યો છે. જેણે આત્માને જાણવાની રૂચિ પણ કરી નથી કે મારું સ્વરૂપ કેવું છે, તે મહા અશુભ પરિણામને કારણે સાતમી નારકીમાં પણ જાય છે. ત્યાં અનંતી વેદના ભોગવતા અસંખ્યાત જીવો હોય છે, ત્યાં એવા અસંખ્ય જીવો પહોંચેલા હોય છે જે ખાસ કરીને સાચા દેવગુરુ ધર્મનો અનાદર કરે છે, અનાદર કરતા હોય એનું અનુમોદન પણ કરે છે. નહીતર ઘણાને એ નથી ખબર પડતી આપણે ક્યાં અનાદર કરીએ છીએ. એ તો ઈ કરે છે ને, પણ ઈ કરે છે એના ભેગું તને પણ કંઈક ઠીક લાગ્યું છે, એ તારું પણ મતલબ એ જ પરિસ્થિતિ છે. અનુમોદનાને કરવું કરાવવું ને અનુમોદનું એક જ છે. છતાં ત્યાં પણ કોઈને આત્મજ્ઞાન થાય છે, ત્યાં પણ પુરુષાર્થ કરનારને, સવળો પડનારને તો ત્યાં પણ આત્મજ્ઞાન થાય છે. એનું કારણ કે તીર્થંકર ભગવાનનો જ્યારે જન્મ થાય ત્યારે તેમનું પુણ્ય એવું બળવાન હોય છે કે ત્રણ લોકમાં અજવાળા થાય. એક વાર તો અજવાળા થઈ જાય, ત્યાં તો એવું ઘોર અંધારું છે, પ્રકાશનો કણ નથી. દેવલોકમાં અંધારાનો કણ નથી, ત્યાં સૂરજ ઉગવાની જરૂર નહીં, સૂરજ ઉગે તો દિવસ લાગે, એમ અહીંયા સૂરજ આથમવાની જરૂર નહીં. અંધારું અંધારું, ઘોર અંધારું, સાગરોપમ સુધી અંધારું કરી. એ ભગવાનનો જન્મ થાય ત્યારે અજવાળા થાય છે. બધા જીવોને જરા શાંતિ મળે, અંદર થોડીક શાતા ઉગે, એ અજવાળું થાય, હારવાર થોડીક આત્માને શાતા થાય. તેથી તે નારકીનો જીવ વિચારે છે એને કુઓથી જ્ઞાન હોય છે, એટલે એમ પીવું મૂકે. તો જેના જન્મથી આપણને શાતા અને ત્રણ લોકમાં અજવાળું એમ વિચારતા પૂર્વના કોઈ પવિત્ર સંસ્કાર એને યાદ આવી જાય તો આત્મજ્ઞાન દશા પામી જાય છે. એવા કોઈ જીવને એવું બને છે, અસંખ્ય જીવમાંથી કોઈ જીવ સમ્યક દર્શનને પણ પામે છે. એટલે એમ નક્કી થયું કે બાહ્યની અગવડતા સગવડતા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં કાંઈ બાધક કે સાધક નથી. અનુકૂળતા હોય તો સાધી શકાય, પ્રતિકૂળતા હોય તો બાધક થાય, એ વાતમાં કાંઈ માલ. આત્માની સાચી રૂચિ ઉપડે ને તો એ પણ અનુકૂળતા અને પ્રતિકૂળતાથી પર જાય છે. અરે સંસારના કોઈ પ્રસંગની તીવ્રતા આવે તો માણસ અનુકૂળતા પ્રતિકૂળતા જોતો નથી, તો છે કે નહીં? ગમે એવી અનુકૂળતા પ્રતિકૂળતા હોય એને એમ થાય કે આ કામ તો મારે કરવું જ છે, તો બધાને નેવે મૂકીને કરશે. જેને આત્માનું સાચું સુખની જિજ્ઞાસા અને ભાવનાથી એ અનુકૂળતા અને પ્રતિકૂળતાને ક્યાંથી ગણશે? જેઓ કર્મના સંયોગનો દોષ દે છે તેમને આત્મા જોઈતો નથી. શું કહે છે? જેઓ કર્મના સંયોગનો દોષ દે છે તેમને તો આત્મા જોતો નથી, પણ પુણ્ય જોઈ છે એને. મને જો આટલી એક અનુકૂળતા થઈ જાય ને, આટલી સરખાઈ રહી ને, પછી હું નિરાતે કરું, પછી હું કાંઈક ધર્મ કરું, એ બધા બાના ખોટા છે. સંસારની દેહાદીની તેઓને મીઠાશ છે, અંદરમાં એ સંયોગોની મીઠાશ છે, તેથી આત્મસાધનનો પુરુષાર્થ કરતા નથી અને જ્ઞાન દર્શા અર્થે સત્સમાગમની રુચિ કરતા નથી. આત્મસાધનનો પુરુષાર્થ અંદર પુરુષાર્થ કરતા નથી, બહારમાં સત્સમાગમ કરવો જોઈએ એ પણ કરતા નથી. એથી અમારે આ કામ છે ને, આ ઉપાધિ છે ને, આમ છે ને, આમ છે ને, આમ છે ને, એમાં એમાં રોકાઈ જાય છે. પણ ખબર નથી કે ક્યાં જાશું, આંખ નીચાણા પછી ક્યાં જવું છે એને એને ખબર નથી. કોઈ હાથ જોનારો, ગ્રહ દોષ ટાળનારો આદિ જોશી મળે તો તેની પાસે કંઈક મલાવા કરે, પણ જે સંસારના ભયથી મહાસમર્થ ચક્રવર્તી રાજા પણ સંસારના રાગ દ્વેષ મોહનો ત્યાગ કરીને અવતાર રૂપ સંસારના ગુમડાનો ત્યાગ કરી ગયા, તીર્થંકર જેવા જ્ઞાની પણ સંસારના ભાવથી ભય પામ્યા, અને જે સંસારના ભાવથી જે ભય પામતા નથી તે મહા ઊંધા મહા સુપટ છે. કોક હાથ જોનારો મળે કે લાવતારું ભવિષ્ય જોઈ દો તો અનુકૂળતાના લોભે હો, પછી ખ્યાલ છે કે કોઈ પ્રતિકૂળતાની વાત કરશે તો પૂછે તો પછી એનું શું કરવું, મારે એનું કઈ વારણ છે તમારી પાસે? એટલે મૂળ અનુકૂળતા છે, અનુકૂળતા જોઈએ છે તો ત્યાં તો ગોળ ગોળ ને પાણી પાણી થઈ જાય. આપણો મુમુખ શું આ જાતની ભૂલ કરે છે, ખબર નથી કે એ પ્રકારને અનુકૂળતા જોતા દર્શન મોહ વધારે તીવ્ર થાય છે, મિથ્યાત વધારે દ્રઢ થાય છે. સંસારથી બીતો નથી, પ્રતિકૂળતાથી બીએ છે. અગવડતા અને સગવડતાનો એટલો મોટો પ્રશ્ન બનાવી દે છે કે અગવડતાથી ડરે છે એટલો ભવભ્રમણથી નથી ડરતો. એમાં શું છે કે જીવની જે વૃત્તિ છે એમાં તાત્કાલિક અને પ્રત્યક્ષતાનું મહત્વ ઘણું છે. કેમ અત્યારે તો અનુકૂળતા રહીએ છે ને, તો એ હવે પછીના ભવભ્રમણની ચિંતા નથી કરતો, જેને ઇન્સ્ટન્ટ કહે છે. અત્યારે મને સુખ થયું ને, અત્યારે મને અનુકૂળતા રહી ગઈ ને, અત્યારે મારી પ્રતિકૂળતાને ઉપાધિ ગઈ ને, પછી એના માટે જે કાંઈ કર્મ કરે છે એમાં ભવભ્રમણનો આગળ શું પરિસ્થિતિ ઊભી થશે એનો વિચાર જીવને આવતો નથી. કહે છે કે જે સંસારના ભયથી મહાસમર્થ ચક્રવર્તી રાજા પણ સંસારના રાગ દ્વેષ મોહનો ત્યાગ કરીને અને અવતાર એટલે વર્તમાન ભાવ એના સંસારના ગુમડાનો ત્યાગ કરી ગયા. ગુમડું કીધું એ કેમ કે ગુમડું હંમેશા પીડા દે, ગુમડાથી પીડા રહ્યા કરે. સંસારમાં કાંઈ ને કાંઈ પીડા ચાલતી હોય છે, એ ગુમડાનો ત્યાગ કરી ગયા. તીર્થંકર જેવા જ્ઞાની પણ સંસારના ભાવથી ભય પામ્યા, અને જે સંસારના ભાવથી જે ભય પામતા નથી એવા જે સંસારના ભાવથી જે ભય પામતા નથી એ પણ ઊંધા મહાસુભટ છે. એને પણ સુભટ કહેવા, હિંમતવાળા કહેવા, પણ ઊંધા તેઓએ પોતામાં આરોપણ કર્યું છે. અમે જાણીએ છીએ અમારી દ્રઢ શ્રદ્ધા આમાં છે એમ પક્ષપાતથી તેની બુદ્ધિ થઈ છે, તેઓ મતાર્થમાં પડ્યા છે. એ મતાર્થ પણ પોતાની ઊંધાઈથી ખોટા પકડથી રાખ્યું છે. નાની ગણાવાના માનની તેમને મીઠાશ છે. આત્મજ્ઞાન કોઈ અપૂર્વ વસ્તુ છે તે પામવાની તેમનામાં લાયકાત નથી, એટલે તે બધા અનધિકારી અને અપાત્ર છે. અનધિકારી કહો કે અપાત્ર કહો, અધિકારી કહો કે પાત્ર કહો, એમ જુદા જુદા લક્ષણ કરીને હવે એક સરવાળા રૂપે વાત કરે છે. પછી આત્માર્થીનો વિષય વિશે હવે મતાર્થીનું સમુચ્ચય લક્ષણ કહે છે કે નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ, સરળ કોણો ને મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. દુર્ભાગ્ય રખડવાનો બહુ છે એટલે એને દુર્ભાગ્યમાં કહેવામાં આવે છે. જેના હૃદયમાં ક્રોધ માન માયા અને લોભનો ઘટાડો નથી તેવાને માટે શ્રીમદ એક પત્રમાં કહે છે કે હું જાણું છું, હું સમજું છું, એવી ને એવી બફમમાં કાળ ગાળો છે કે તારે સાચું હિત શું છે તે સમજવું છે. એ ભાવે તો અનંતો, એ ભાવે તો અનંતો એવો કાળ ચાલ્યો ગયો, કાંઈ સત્પાત્રતા તો દેખાતી નથી. તો હવે તમે શું ધાર્યું છે, તેનો કાંઈ વિચાર કર્યો છે કે આમ નામ જિંદગી પૂરી કરવી છે એમ કહે છે. અનંત કાળમાં જે નથી થયો તે અપૂર્વ તત્વની જ્ઞાન દશા કેવી પવિત્ર અને નિર્દોષ હોય છે તે દશા તો લાવો. એ દશા ક્યાં છે એમ કે છે. કરોડો જીવમાં, અબજો જીવમાં કોઈ એક જીવની એવી દશા હોય છે? એ દશા તો લાવો એમ કે છે. હજી તો કશાયની મંદતા નથી અને અંતરમાં વૈરાગ્ય નથી, મધ્યસ્થતા નથી. સત્ય અસત્યપણાની તુલના કરવા માટે નિષ્પક્ષ બુદ્ધિ નથી. સાચું શું અને ખોટું શું એનો નિર્ણય કરવાની જેનામાં નિષ્પક્ષ બુદ્ધિની શક્તિ નથી તે મતાર્થી જીવ દુર્ભાગ્ય છે. એટલે કે જન્મ મરણ છેદવા જેવું તેનું વીર્ય નથી. એનો પુરુષાર્થ ટૂંઢાઈમાં જાય છે. એ જન્મ મરણનો નાશ નહીં કરી શકે. અહીં અંતર વૈરાગ્ય કયો છે? બાહ્ય વૈરાગ્યની વાત નથી કરી. અહીંયા અંતર વૈરાગ્ય કયો છે પણ બાહ્ય વૈરાગ્યની આદિની વાત નથી કરી. જુઓ, નહીં અંતર વૈરાગ્ય એવો શબ્દ લીધો છે. અંતરમાં વૈરાગ્ય આવવો જોઈએ, ઉપેક્ષા આવવી જોઈએ. અનુકૂળતા પ્રતિકૂળતા એમાં ક્યાંય માલ નથી. અનંતી વાર અનુકૂળતાઓ ભોગવી, અનંતી વાર પ્રતિકૂળતાઓ ભોગવી, આમ નામ પરિભ્રમણમાં અનંત કાળ કાઢ્યો. હવે એ દ્રષ્ટિ છોડીને આત્મહિત કરવા માટે તમામ અનુકૂળતા પ્રતિકૂળતાની ઉપેક્ષા કરવી, એનું નામ અંતર વૈરાગ્ય છે. કોઈ કહે કે અમે નવરા થઈને બેઠા છીએ એટલે અમે નિવૃત્તિ લઈ લીધી છે. ચાર પાંચ છોકરા છે, ઘરની વ્યવસ્થા રાખે છે, ઘરની ધંધાની બધી વ્યવસ્થા એ રાખે છે. એ મારા નાકને જાળવી રાખશે, અમારી આબરૂ છે એ દબાવશે. એવો સંતોષ વેધતો હોય છે અનુકૂળતાનો. જેટલી અનુકૂળતા છે એનો સંતોષ વેધે અને કહે છે કે અમને હવે સંભાવ છે, હવે અમને કાંઈ રાગદ્વેષ થતા નથી, સંભાવ છે. રોટલો ને દાળ ખાતો હોય, આપણે કાંઈ માલ મળીદા ખાવા નથી, દાળ રોટલી હોય એટલે ચાલે આપણે, તો તેથી સંતોષી થયો માને છે. ખરેખર તે સંતોષી નથી, પણ તેને તૃષ્ણાનો સંતોષ છે કે હું માગું છું તે મને મળે છે. એ સંતોષી નથી, એને તૃષ્ણા છે. એને તો એમ છે કે આપણે જોઈએ તો બધું મળે જ છે આપણને, એમાં ક્યાં ખામી છે? બહારથી ડોળ બતાવે કે અમે સજ્જન છીએ, અંદરમાં સંસારની મીઠાશ રાખીને ધર્મશાસ્ત્રો વાંચતો હોય છે, પણ અંદરમાં સંસારની મીઠાશ હોય છે કે સંયોગો બધા આમનામ હસવાઈ રહે ને જળવાઈ રહે ને આમનામ કાંઈ વાંધો ન આવે તો સારું. ધર્મશાસ્ત્રો વાંચતો હોય છે, ચર્ચા કરતો હોય છે, પોતે કામમાં પડતો નથી, વેપાર ધંધાના કામમાં પોતે ન પડે, પણ પોતાના માન આદિ આબરૂ માટેની તેને ચિંતા છે. એને અંદરમાં તો બધી ચિંતા ઉપાધિ પડી છે કે આ બધું આમનામ હચવાઈ રહે ને જળવાઈ રહીએ તો સારું. તે કહે કે અમને તત્વની રુચિ છીએ અને અમે તો અભ્યાસી છીએ તત્વના, પણ તે તો ઠગબાજી છે, પોતાના આત્માને ઠગે છે, ઠગાઈ જાય છે. કાળજામાં જુએ તો ખબર પડે, અંતરમાં અવલોકન કરે તો ખબર પડે કે મારા પરિણામમાં પરિણતિ શું ચાલે છે, અભિપ્રાય શું ચાલે છે. આ બધી ઊંડી વાતો અવલોકન કર્યા વગર સમજવામાં ન આવે. મધ્યસ્થપણે જોવું જોઈએ. આત્મહિતને લક્ષ્યમાં રાખીને નિષ્પક્ષપણે જોવું જોઈએ, મધ્યસ્થપણે જોવું જોઈએ. પોતાના દોષ હોય એને જરા પણ ગોપવે કે ગૌણ કરે એ બરાબર નથી. એમાં મધ્યસ્થતા નથી, મતાર્થીપણું છે, આત્માર્થીપણું નથી. મારા કુટુંબની પોણા સોળાની ન થાય તથા મારા સ્નેહીમાં ઠીકઠાક રહે, એટલે જેટલા સગાવાલા છે એમાં બધું ઠીકઠાક રહે તો ઠીક એ વૃત્તિમાં એ તો છે. પોતે વાનપ્રસ્થ જેવી સાદાઈ રાખે, વાનપ્રસ્થ એટલે બધું નિવૃત્ત થયેલો માણસને વાનપ્રસ્થ કહે છે, ગૃહસ્થિમાંથી પોતે વાનપ્રસ્થ જેવી સાદાઈ રાખે, બાહ્યથી ત્યાગ વૈરાગ્ય રાખે, પણ નિર્મળ ચૈતન્ય અરીસામાં અલ્પ પણ મલિનતા શોભે તેમ નથી. ચૈતન્ય ભગવાન પૂર્ણ પવિત્ર છે, એમાં અલ્પ પણ દોષ રાખવાનો ભાવ તે મહાઅહિતનું કારણ છે. અભિપ્રાયમાં તો એક કણ પણ હોવું જોઈએ અને પૂર્ણ શુદ્ધિનો અભિપ્રાય જેને કહે છે, તે માટે શ્રીમદ કહે છે કે આત્માના નામે કોઈ બાહ્ય ત્યાગ વૈરાગ કરે છે, કોઈને મોહ ગર્ભિત વૈરાગ્ય છે, કોઈને દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે, પણ વિષય કષાયનો તેને ખરેખર ઘટાડો નથી થયો. સરળપણું નથી, મધ્યસ્થતા નથી, એ મતાર્થી દુર્ભાગ્ય જીવો આત્માર્થ કેમ પામી શકે, એવા જીવોને આત્માર્થ ક્યાંથી હોય? કદી બાહ્યથી સ્ત્રી ઘર આદિના યોગની અંતરાય હોય, પછી કઈ અધ્યાત્મ ગ્રંથો મળ્યા, કદી વેશ પણ ધારણ કર્યો ત્યાગી થઈને, લોકોમાં કઈ ધાર્મિકપણાનું માન પણ વીધું, તેને પછી મતાગ્રહની પકડ થઈ જાય છે. એવા જીવો દુર્ભાગ્ય છે, પોતાને અંતરંગ અભિપ્રાયમાં ભૂલ હોય, દોષ હોય, એ માનાદી રાખવા ખાતર ભૂલથી ટેવાયેલાને પોતાના દોષ ન દેખાય. પોતાનું જેને માન વધારવું છે, એ પોતાના દોષ જોઈ શકે એવું અંતર અવલોકનમાં જે આવી શકશે નહીં. તેમને પોતાના કષાયાદી દોષ દેખાતા નથી અને પાછા કહે છે કે અમારે તો હવે સંભાવ છે, અમે તો સંભાવમાં રહીએ છીએ, નિરંતર અમે તો સંભાવમાં રહીએ છીએ. ઉપર ઉપરથી શાંતિ દેખાતી હોય, વૈરાગ્ય દેખાતો હોય, તો એમ ન માની લેવું કે મને ભાઈ કસાય શાંત થયા છે, વૈરાગ શાંત થયો છે, હવે હું આત્માનું બરાબર કરીશ. અંદરથી જોવું, જરા ઊંડેથી જોવું, અભિપ્રાય શું છે, પરિણતિ શું છે, ખરો અંતરનો વૈરાગ છે કે નહીં, સંયોગોની સાવધાની કેટલી આવે છે ને રહે છે વગેરે. સાચા ખોટા નો નિર્ણય નહીં થાય, અનાદિ નો ખોટાના પક્ષમાં છે એ કોઈ ને કોઈ પ્રકારે એ પક્ષને દ્રઢ કરી જશે. હવે કહે છે 32 કથા કે માત્ર મતનો આગ્રહ સ્વચ્છંદાદી દોષ જવા માટે આ લક્ષણો અમે પક્ષપાત રહી મુમુક્ષુ જીવોના હિત માટે રહ્યા છે. આ જીવનું મતાર્થી પણ છૂટે, સ્વચ્છંદનો દોષ જાય, એટલા માટે અમે નિષ્પક્ષપણે કેવળ મુમુક્ષુના હિતથી, કેવળ નિષ્પ્ર અને નિષ્કારણ કરુણા બુદ્ધિથી આ વાત કરી છે. લક્ષણ કયા મતાર્થીના? મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થીના આત્મઅર્થ સુખ સાજ. માત્ર નિષ્કારણ કરુણાથી આ લક્ષણો દ્વારા મુમુક્ષુ જીવો પોતાના દોષને સમજીને ટાળે તે માટે મતાર્થીના લક્ષણો પક્ષપાત રહી ગયા છે. આવી સરસ વાત કરી છે, પણ સંપ્રદાયમાં એટલો પૂર્વગ્રહ છે કે શ્રીમદનું નામ ન લેવાય. સંપ્રદાયમાં નામ ન લેવાય, ગુરુદેવ ક્યાં સંપ્રદાયમાં હતા? સંપ્રદાય છોડીને બેઠા ગુરુદેવ તો. આ તો અત્યારે ચાલતા સંપ્રદાય છે ને, દિગંબર ને શ્વેતાંબર ને સ્થાનકવાસી ને, સંપૂર્ણ શ્રીમદ રાજચંદ્રનું નામ તો પ્રસિદ્ધ છે ને, અત્યારે તો હજારો અનુયાયીઓ છે, અનેક આશ્રમો અને સંસ્થાઓ ચાલે છે એમના નામથી, અત્યારે નામ મોટું થઈ ગયું છે. સંપ્રદાયમાં જાઓ ને તો નામ ન લેવાય, કેવી વાતો કરી છે. નિષ્કારણ કરુણાથી આત્મહિતને લક્ષે કેવી સુંદર વાતો કરી છે. નામ લ્યો પાછું એમાંથી કાંઈ કાઢી શકે એવું નથી. પોતે એટલા વિશિક્ષણ છે કે એમને જે પ્રતિપાદન કર્યું છે એમાં આમ વાંધો છે, વાંધો કાઢી શકે એવો નથી. આ પોતાની દુકાન ચલાવી છે ને આત્માનો વેધ કરવું નથી. કોઈ વ્યાખ્યાન ખાલી ન હોય ગુરુદેવ નો કે જેમાં શ્રીમદજી નું સ્મરણ કરીને કોઈને એટલા બધા પડખેથી એમણે પ્રતિપાદન કર્યું છે. ગુરુદેવ જે પ્રતિપાદન કરતા એ હું એ કહે છે એ જ પ્રતિપાદન કરું છું, એ એમાંથી સૂર નીકળે છે. જે શ્રીમદજી કહે છે એ જ હું કહું છું. સાધુએ જ માર્યા કે ગ્રસ્તોએ માર્યા? એમના ગુરુએ માર્યા. કાઢી જ મૂકે. ઘણી મોટી એલર્જી નામ ન લેવાય. નામ લે તો એલર્જી થઈ ગઈ હોય ને એ રીતે નામ ન લેવાય. આવા પ્રસંગ બીના આવે તો આપણને ખબર ન હોય તો મારે સાધુ ઉઠીને મારે સાધુ તો વેણ ખરાબ ન બોલે એના બદલે હાથ ઉપાડે કહેવાય સાધુ. આ સાધુના કપડા લઈ લીધા એમને. પછી ત્યારથી છોડી દીધું. આશ્રમ એવો છે ત્યાં કલ્યાણચંદજી નો, એ કઈ સાધુ પ્રમાણે હાલે નહી પણ એને ન મારી શકે. જો ધર્માત્મા નું અનુસરણ કરવા જાય તો એને મારે સંપ્રદાય વાળા, પણ એ સિવાય સાધુ બીજા દોષ કરે તો એને ન મારે. પાછા એટલી તો દવા દારૂ મંતર જંતર ને કાંઈક કરતા હતા ને ગાડી લઈને નીકળતા હતા, એ જમાનામાં કાર રાખતા હતા. દવા દારૂ માટે બધા જાય, દવા દારૂ એને સેનેટોરિયમ પણ બનાવ્યું હતું લોકો દર્દીઓને રાખવા માટે, અને જંતર મંતર બધું કરતા એને ન મારે. પણ જો જ્ઞાનીનું ને ધર્માત્માને અનુસરણ કરવાની વાત આવે તો એને પકડી મારે. કેમ કે ઓલાને તો મારવા જાય તો માર ખાઈ જાય ક્યાંક. ઓલા તો કાંઈ એટલા મનકસાય હોય ને એવા સજ્જન પણ હોય. અને સજ્જન માણસોને તો દુર્જન માણસો પોતાની દુર્જનતાથી ત્રાસ આપે છે. આ તો એક અનાદિનો ક્રમ ચાલે જ છે કે સજ્જનતા વાળાને દુર્જન માણસો ત્રાસ આપે છે. માત્ર નિષ્કારણ કરુણાથી આ લક્ષણો દ્વારા મુમુક્ષુ જીવો પોતાના દોષને સમજીને ટાળે, ઓળખીને ટાળે તે માટે મતાર્થીના લક્ષણો પક્ષપાત રહિત કયા છે? તેનામાં દોષ હોય તે મધ્યસ્થપણે સરળતાથી તે દોષનો ત્યાગ કરે તો જ તે સાચું આત્મહિત સાચું છે. હવે અવ્યાબાદ આનંદરૂપ આત્માના પૂર્ણ સુખને પામવાના અવિરોધ ઉપાય કરનારા આત્માર્થી જીવોના લક્ષણો કહે છે. તે આત્માર્થના લક્ષણો આત્માને અવ્યાબાદ સુખની સામગ્રીનો હેતુ. આ એકવાર સાચો આત્માર્થી પણ આવે તો નિર્વાણ પદ સુધી વાંધો ન આવે. પાયો અહીંયા નાખવાનો છે આત્માર્થી પણ. હવે આત્માર્થીના લક્ષણ કહે છે કે કેવા છે, કે આત્માના સાચા સુખ સામગ્રીના હેતુ છે, કે આત્માના સાચા સુખ સામગ્રીના હેતુ છે. પ્રથમ મતાર્થીના લક્ષણમાં કહ્યું કે જે ગુરુમાં ભૂલ્યા તે જ્ઞાનથી વ્રતથી ધર્મથી અને દેવથી ભૂલ્યા છે, બધી રીતે ભૂલ્યા છે. એનું જ્ઞાને ખોટું, એના વ્રતે ખોટા, એનો માનેલો પાળેલો ધર્મ પણ ખોટો, અને દેવ એના દેવગુરુ શાસ્ત્ર પણ ભૂલવાળા છે. કારણ કે અસદગુરુનો આશ્રય કર્યો, જેનો આગુ આંધળો તેનું કટક કૂવામાં, એક કહેવત છે ગુજરાતીમાં, આગુ એટલે આગેવાન, જેનો આંધળો તેનું આખું લશ્કર કૂવામાં પડે. એમ આત્માર્થીના લક્ષણમાં પ્રથમ જ સદગુરુનો આદર છે. આત્માર્થીના લક્ષણમાં પ્રથમ સત્પુરુષ અને સદગુરુનો આદર છે, આ પહેલું લક્ષણ છે. તેથી સુગુરુથી શરૂઆત કરી છે. જીવે જો સાચા ગુરુનો સંગ કર્યો હોય તો તેનું બધું સવળું છે અને સુગમ છે. દરેક જીવોને સાચું સુખ જોઈએ છીએ, પણ પોતાના સ્વછંદે ઉન્માર્ગ જતા જીવોને દેખીને સાચો નિર્વિઘ્ન સરળ માર્ગ તેમને શ્રી ગુરુ બતાવે છે, જે જ્ઞાની ગુરુ છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન જેને વર્તે છે. એ તો સાચા સુખના અભિલાષી જીવોને એનો આત્મામાંથી સાચું સુખ કેવી રીતે મળે એનો અવિરોધ ઉપાય બતાવે છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ જોઈ ગુરુ હોય, બાકી કુલ ગુરુ કલ્પના આત્માર્થી ને જોઈ. હું કોણ એ જાણ્યા વિના આત્મા શું સ્વરૂપે છે, કઈ હદમાં છે, કઈ હદે શું એ કરી શકે છે, એનો જે વિવેક જેને નથી એવા કુગુરુને મુમુક્ષુ હોય તેનો માને, મુમુક્ષુ એવા કુગુરુને માનતા આત્મજ્ઞાન હોય એને એ સ્વીકાર કરે છે, આત્મજ્ઞાન ન હોય તેનો સ્વીકાર કરતા નથી ગુરુ તરીકે. અહીં આત્મજ્ઞાન પ્રધાન કહ્યું છે. જગતની સમજણ રાજી હોય કે ન હોય, અરે શાસ્ત્રનું શ્રુત જ્ઞાન પણ ભલે થોડું હોય, પણ જેને આત્મજ્ઞાન હોય અને આત્માની સહજ આનંદ દશા સ્વરૂપ સ્થિતિ જેને હોય તે જ્ઞાની છે અને ત્યાં મુનિ પણ હોય છે. સાચા માર્ગનું ભાન નથી, તે બીજાને માર્ગદાતા થાય તેમ બની શકે નહીં. પ્રથમ કહ્યું હતું કે લક્ષણો નિષ્પક્ષપાતપણે કહીશ. હું કોઈ પક્ષપાત રાખીને નહીં કહું, પણ નિષ્પક્ષ મધ્યસ્થ થઈને કહીશ. તેથી જેમ છે તેમ અહીં કહેવાયું છે. આમ લુગડા રાખે તે મુનિપણો, આમ ક્રિયા કરે તે મુનિપણો વગેરે બાહ્ય લક્ષણને મુનિપણો નથી કહ્યું, પણ દાંડી પીટીને જાહેર કર્યું છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણો છે, બાકી કુગુરુના મારાપણાના કલ્પિત આગ્રહથી આત્મજ્ઞાન નથી. એવાને ગુરુ માનવાનું જોખમ આત્માર્થી જીવ કરતો નથી, એને જોખમ છે. દુર્ગતિમાં જવા માટે એ જોખમ છે. આત્મામાં પરનું લેવું મૂકવું, વેશ વાળો કે પરમાણુની ક્રિયા આવતી નથી. જેમાં સિદ્ધ ભગવાન છે એવું જે સ્વસ્વરૂપ નિવૃત્ત પદ જેના ધ્યાનમાં આવ્યું નથી, જેના જ્ઞાનમાં ધ્યાનમાં આવ્યું નથી, તે રૂપ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની સ્થિરતા રૂપી ધ્યાન નથી, તે જ્ઞાની નથી. જ્યાં સ્થિરતા સહિત આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણો હોય જ, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણો હોય જ નહીં. મુનિપણો તો ન હોય, આત્માર્થપણો હોવાનો પણ ત્યાં મુશ્કેલ છે. મુનિપણોનો તો પ્રશ્ન નથી, પણ આત્માર્થપણો એ જ્ઞાનીનું લક્ષણ નિર્દોષપણે બાંધ્યું છે. આત્માના ગુણ આત્મામાં જ રહે, ક્યાંય બહાર ન હોય. યશ કીર્તિ નામ કર્મનો ઉદય હોય અને કદી દાદા માનનારા પણ મળ્યા હોય, એમાં આત્માનો ધર્મ ક્યાં આવ્યો? ઘણા મને માટે જ્ઞાન જ્ઞાની છે ને જ્ઞાન છે એવું કોઈ ધોરણ નથી. અહિંસા પણ શું તેની ખબર વિના કહે કે અમે જગતનો ઉપકાર કરીએ છીએ, દયા સિવાય બીજો ધર્મ નથી. માટે બધા જીવોની બીજાની દયા આપણે પાળવી એ સિદ્ધાંતને મુખ્ય કરીને તેને આત્માનો ધર્મ માને. પણ અરાગીપણું એટલે વિતરાગીપણું કોને કહે તેને, તેનો પરિચય, તેનો પુરુષાર્થ કેમ કરવો તેની પણ જેને ખબર હોતી નથી તે સાચા ગુરુ નથી. બહારની દયાદીની ખબર પડે વીણામાં જેની ક્રિયા રાખવાની, અંદરમાં આત્મજ્ઞાનની કાંઈ ખબર નથી તે સાચા નથી. આચારણ સૂત્રમાં લોકસાર એટલે ચારિત્રનો સાર, તેમાં પાંચમું સૂત્ર છે ત્યાં કહ્યું છે આચારણમાં કે જમ સંમતિ પાસહમ તમ માણ તમ તમ માણંતિ પાસહમ. જ્યાં સંકિત છે ત્યાં જ મુનિપણું છે. જમ સંમતિ પાસહ તમ માણંતિ પાસહ, જ્યાં સંકિત છે ત્યાં જ મુનિપણું છે. જ્યાં મુનિપણું છે ત્યાં જ સંકિત છે. જેવું નિજપદ શુદ્ધ સ્વરૂપે છે તેની યથાર્થ શ્રદ્ધા, શ્રદ્ધા જ્ઞાનની યથાર્થ પ્રતીત, તે સમ્યક દર્શન સ્વાનુભવ છે. તેમાં કોઈ આંધળી અર્પણતા નથી, મનની ધારણા નથી. બીજાએ કહ્યું તે ધારી લીધું એ કામનું નથી, કારણ કે તત્વ પરાધીન નથી. પોતાની જાતની સમજણ પુતાવડે થાય છે, સદગુરુ પરમ ઉપકારી નિમિત્ત થાય છે, પણ પોતે પ્રતીત કરીને યથાર્થ જાણ્યો અને ઉપકાર માન્યો ત્યારે પોતાનું બહુમાન આવ્યું અને નમ્રતા પણ ગુરુ પ્રત્યે આવી. કહેવાનો તાત્પર્ય એ છે કે એ રીતે પોતે સમજીને પરીક્ષા કરીને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને પામે, અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પામ્યા હોય એને સ્વીકારે. આંધળા રાજની સંપ્રદાયમાં જે ચાલે છે એ પ્રકારે ગતાનુગત પ્રમાણે ચાલે. આત્મા શું કરે? એકનું જ્ઞાન જ કરે છે. જે પ્રસંગ સંયોગો દેખાય તેને માત્ર જાણે છે એટલી મર્યાદા છે. જાણવાની આત્માના જ્ઞાનની મર્યાદા છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેનું યથાર્થ જ્ઞાન તો ચોથા ગુંઠાણે પણ છે, અને એમાં એની કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી છે એ આત્મજ્ઞાન થતાં પોતાને ભાન થઈ જાય છે. પરંતુ આ તો વિશેષ તેમાં ઠરે છે. આત્મજ્ઞાન થયા પછી પણ શુદ્ધ ઉપયોગથી જે આત્મામાં સ્થિર થાય છે, હું શુદ્ધ છું, કોઈની પાપના વિકલ્પ રહી છું, એવા જ્ઞાન પણ એ જ્ઞાનમાં જે ઠરે છે તેની દ્રષ્ટિમાં હું શુદ્ધ આત્મપદ સિદ્ધ સમાન છું, એવા અભિપ્રાયના લક્ષણનું કાર્ય અવસ્થામાં પ્રગટ પુરુષાર્થપૂર્વક વર્તે છે એને આત્મજ્ઞાન કહેવામાં આવે. એવા મુનિ જ્યારે છઠ્ઠા ગુંઠાણે વર્તતા હોય ત્યારે બીજાને ઉપકારી થાય છે, તેમને અહીં ગુરુ કહ્યા છે. તેમને વિશે દ્રઢતર સંકેત કહ્યું છે. ઉત્કૃષ્ટ વર્ધમાન સંકિત થઈ ઉદય થાય ચારિત્ર નો વીતરાગ પદવાસ. આ એમને એક પદ રચ્યો છે કે વર્ધમાન સંકિત થી એટલે સમ્યક દર્શન નું પરિણમન વારંવાર થતા ચારિત્ર નો ઉદય થાય છે, એટલે સ્વરૂપ સ્થિરતા વધી જાય છે, અને વિતરાગ પદ માં વાસ થાય છે પોતાના સ્વરૂપમાં. ત્યાં ઉત્કૃષ્ટ દશા તદ્દન વિતરાગ દશાની વાત છે. એ 13મું સ્થાન તે ઉત્કૃષ્ટ સમ્યક દર્શન છે. તે પરમ અવઘાડ સંકિત 13મે ગુંઠાણે છે. અહીંયા સાધક સ્વભાવના મુનિ કયા છે, જેનાથી બીજા મુમુક્ષુને ઉપકાર થાય તેને સાચા ગુરુ કયા છે. ગ્રહસ્થ વેશમાં જ્ઞાની હોય તેમને હજી મંદ પુરુષાર્થ વર્તે છે, તેથી તેમને મુખ્ય ગણ્યા નથી. તેમને મુખ્ય નથી ગણ્યા, તે ત્યાગી છે અને છઠ્ઠે ગુણસ્થાને આવ્યા છે. તીવ્ર પુરુષાર્થી તેને મુખ્યપણે ગુરુ કહેવામાં આવે છે. આનંદઘનજી કહે છે કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી રે. વસ્તુગતે જે વસ્તુ પ્રકારે આનંદ ઘન મત સંગી રે. વાસુપૂજ્યજીને ભગવાનનો જે સ્તવન છે તેની અંદર આ વાત અમે કરી છે. વાસુપૂજ્ય ભગવાનના સ્તવન ગુરુજી આનંદ ઘનજીના બધા પદો લગભગ કંઠસ્થ હતા. ઘણા પદ એમણે આધારમાં લીધા છે પોતાના પ્રવચનોમાં. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, જેને આત્મજ્ઞાન સહિત સાધુ પણ હોય તે શ્રમણ કહેવાય. આત્મજ્ઞાન વગર બહારની વેશ દીક્ષા લીધી હોય તો એ બધા દ્રવ્યલિંગી કહેવાય છે, એને ભાવલિંગી સાધુ કહેતા નથી. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે પોતાના ઉદ્દેશની અંદર જેવું વસ્તુનું જળ ચૈતન્ય પદાર્થોનું સ્વરૂપ છે તેવું જ પ્રકાશે એટલે ઉપદેશમાં કહે છે. આનંદ ઘન મત સંગીરે. આનંદ ઘનજી કહે છે કે હું તો એના મતનો સંગ કરું છું, બીજાના મતનો સંગ કરતો નથી. સમતિ ઇતિ સ્મરણ શ્રમણ, સમતિ ઇતિ શ્રમણ, સમ એટલે સંભાવમાં રહે તે સ્મરણ. આત્માના ભાનમાં સ્થિરતા એકાગ્રતા કરે છે તે સ્મરણ શ્રમણ છે. શ્રમણ એટલે સાધુ. આત્મા પૂર્ણ કૃતકૃત્ય શુદ્ધ સ્વરૂપ છે. મૂળમાં મૂળ સ્વરૂપે તે એક પરમાણુ માત્રની તથા દેહાદીની ક્રિયા કરી શકતો નથી. પુણ્યપાપ રાગાદી રહિત છે તે આત્મા પુણ્યપાપ રાગાદી રહિત તત્વ છે, એનું જેને ભાન નથી. અને પુણ્યાદિ ક્રિયા તથા બાહ્ય વેશને બાહ્ય ચારિત્રને ધર્મ માને છે તે બધા દ્રવ્યલિંગી છે. દ્રવ્યલિંગી કહેવામાં દ્વેષ નથી, જેમ છે તેમ કહેવામાં દ્વેષ નથી. એ વસ્તુનું સ્વરૂપ બતાવવું છે, દ્વેષથી કોઈ વાત કરવી. આગળ સંભાવ વિશે કહેવાયું હતું કે જ્ઞાની સતને સત માને અને જાણે, અસતને નિષેધે. સતને સત જાણીને માને, અસતને અસત જાણીને નિષેધે. દોષને દોષ કહે એમ અસત્ય મતનો નિષેધ કરવો તેમાં દ્વેષ નથી. આત્મા વસ્તુ સ્વરૂપે જેમ છે તેમ ન માને, ન પ્રકાશે તે જ્ઞાની. આત્માનું જેવું સ્વરૂપ છે એવું ન કહે એવું ન પ્રકાશે તે જ્ઞાની નથી. જ્ઞાની જે સ્વરૂપ છે તેને યથાર્થપણે માને, જાણે, વિશેષપણે ઉપદેશમાં કહે, નગ્ન સત્ય પણ કહે. જેવું સત્ય ચોખ્ખું છે એવું ચોખ્ખે ચોખ્ખો કહે. વ્યાખ્યાને એટલે સતને સત, અસતને અસતની વ્યાખ્યા થાય તે કહે. સતમાં સતની વ્યાખ્યા કહે, અસતને અસતપણની વ્યાખ્યા કહે. જેને ટોપી બેસતી આવે તે પહેરી લે, એટલે કે જેને જે લાગુ પડે તે જ્ઞાન કરે, વિચાર કરે, એમાં જ્ઞાનીને કાંઈ નથી. એ તો સતની સત વાત કરે, અસતની અસત રૂપે વાત કરે. જેને જે ગ્રહણ કરવું હોય તે ગ્રહણ કરે પોતાની યોગ્યતા પ્રમાણે, એમાં જ્ઞાનીને લેવા દેવા નથી. જે સદગુરુની વ્યાખ્યા આગળ કહેવાઈ ગઈ છે તેને જ આત્માથી ગુરુ માને. આવા આત્મારથી સિવાય બીજાને ગુરુ માને નહીં. બાકી જેને આત્માની ઓળખાણ નથી, શ્રદ્ધા જ્ઞાન સ્થિરતાનો પુરુષાર્થ શું તેની તેને જેને ખબર નથી, એવા કુગુરુઓને કુળધર્મને સાર્થક કરવાની માનાદી કામના વડે મતાર્થી માને પોતાના માનની જાળવણી માટે, માનની ઈચ્છા માટે મતાથી માને અને એમ કહે કે એમણે તો ત્યાગ કર્યો છે માટે આપણાથી ઊંચા છે, વળી તે આપણા જ છે ને, પાછા આપણા સંપ્રદાયમાં જ છે ને, આપણા ગણાય ને, એ તો એમ કહે એવી રીતે પક્ષ કરે. એને શ્રી દેવચંદજી કહે છે આ દ્વેષ નહીં આવવો જોઈએ, આ અસત છે માટે મારે અંગીકાર કરવા યોગ્ય નથી, કોઈ કોઈ આત્માએ અંગીકાર કરવા યોગ્ય નથી, એમ લેવું દ્વેષ કરવાનો પ્રશ્ન. કેમ કે આત્મા તો બધા મૂળ સિદ્ધ સ્વરૂપે છે, કોઈ આત્માનો તો તિરસ્કાર કે દ્વેષ કરવા યોગ્ય છે નહીં, પણ ભૂલ છે એ કાઢવા માટે, આ ભૂલ છે એમ કયા વગર એ ભૂલ કેવી રીતે નીકળે, આ અસત છે ખોટું છે એમ કયા વગર ખોટું કેવી રીતે સમજાય, દ્વેષ આવે તો કર્મ બાંધે, પણ ખાલી એનું જ્ઞાન કરાવવા માટે કહે, સાચાને સાચું કહે પોતાને ખોટું કહે, તો એ પોતે ધ્યેય ઉપાધેય સમજી શકે કે સાચું ઉપાધેય છે ખોટું ધ્યેય છે, કેટલી મર્યાદા છે એની. દ્વેષ કરવો બીજી વાત છે અને સત્ય અસત્યનું પ્રતિપાદન કરવું તે બીજી વાત છે, બે જુદી જુદી વાત છે. એ તો પોતાને ધ્યાન રાખવું પડે, આત્મહિત માટે જે કાંઈ વિચારે છે એને લગભગ એ દોષ નથી થયો, પણ આત્મહિતને ચૂકી જાય પછી બીજા ઉપર આક્રમણ કરે કે આવા છે ને તેવા છે, એ નુકસાનનું કારણ થાય. શ્રી દેવચંદજી કહે છે કે દ્રષ્ટિરાગનો પોષ તે સંકિત ગણ્યો, શ્યાદવાદની રીતને દેખ્યું નિરૂપણ, અવગુણ ઢાંકણ કાજ કરું જીન મત પ્રિયા, ન તજુ અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા. હે વિતરાગ, અમે અમારી દ્રષ્ટિને પોષણ આપનારા ગુરુ પાસેથી સંકિત લીધું. શું કર્યું? દ્રષ્ટિરાગનો પોષ તે સંકિત ગણ્યો, અમારો દ્રષ્ટિરાગ જેણે પોષ્યો એને અમે સંકિત ગણ્યું અને આપી દઈએ સંકિત, અન્ય મતની અંદર કંઠી બાંધી દઈએ છે, સંકિતના પડીકા આપી દઈએ. સંપ્રદાયમાં તો તમે મારા કરતા વધારે જાણતા હોય શું શું થાય છે, એની દ્રષ્ટિનો રાગ પોસાય, પોતાની જે દ્રષ્ટિ છે એ રાગ પોસાય અને સંકિત ગણે. શ્યાદવાદની રીતને દેખ્યું નિરૂપણો, સંકેત એટલે અમારી દ્રષ્ટિને ગમતું કહેનારા અમને કુગુરુ અનંતકાળ મળ્યા, અમને સારું સારું મનાવે, અનાદિનો સ્વચ્છંદ તેને પોષણ આપનારા અભિપ્રાયથી અમે સંકેત કર્યું હતું, અને આત્માના એકાંત અર્થાત અનંત ધર્મ સ્વરૂપ જે સત્સ્વરૂપ અવિનાશી શુદ્ધ આત્મા છે તેની યથાવિધિ નહીં જાણતા ગાડરિયા પ્રવાહની જેમ વગર વિચારે અંધશ્રદ્ધાએ ધર્મ માન્યો. આ સંપ્રદાયની પરિસ્થિતિ છે, ગાડરિયા પ્રવાહની જેમ માય માય હાલ્યા જાય, એક ગાડર માય બીજું ગાડર જાય એવી રીતે ઘેટાની જેમ ચાલે છે, અને માય માય પોતાના છંદે ચાલનારાઓએ સર્ટિફિકેટ આપ્યા કે આપણે સાચા છીએ, આપણું સંકેત સાચું, આપણે સાચા છીએ, આપણે ધર્મી છીએ, ઓલો ઓલાને સર્ટિફિકેટ આપે, ઓલો ઓલાને ધર્મી મનાવે. અવગુણ ઢાંકણ કાજ, તે અવગુણનું ઢાંકવા માટે જગતમાં અનાદિ માનાદિ માટે મેં દોષ ન થયા, ન તજુ અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા. મિથ્યા મતાગ્રહના ક્રિયાકાંડમાં આસપાસની અપાસરાની પાઠનો વારસો રાખવા માટે જૂઠાણું નભાવી સાચા ન્યાયને પણ છુપાવે છુપાવે છે. એકભાઈ કહેતા હતા કે માંડ માંડ ચાલતા બળદને તમે આર આર મારશો તો આળસી જશે, માટે તેને પોષણ આપીને નભાવો, પણ બાપના કૂવામાં બુડી મરાય. ધંધો બદલવો હોય તો બદલી નાખે, બાપાએ ધંધો કર્યો હતો ધંધો શું કરે, એ એમાં કમાણી કાંઈ નથી, હવે નવા ધંધા બહુ સરસ છે તો એમાં કાંઈ વાંધો ન આવે, પણ ધર્મની બાબતમાં તો પોતાનો કુલ સંપ્રદાય માણસ નથી છોડી શકતા. સોનાની છરી ભેટે બાંધવાને બદલે પેટમાં ન ભરાય, કુળ ધર્મને નભાવવા ખાતર વિતરાગના નામે પાખંડ ન પોષાય, એમ આત્મજ્ઞાન જેને નથી એવા કુગુરુઓને ભલે બાપ દાદા કુળ પરંપરાની રૂઢિથી માનતા હોય તેથી માનવા, એ બાપ દાદા માનતા હતા તેથી માનવા, એમ આત્માર્થી માનતા નથી. આત્માર્થી તો યથાર્થ ગુરુની પરીક્ષા કરે છે, અંધશ્રદ્ધાથીની પણ ગુરુની પણ પરીક્ષા કરે છે. ગુરુની પરીક્ષા કરવાની ક્ષમતા પણ એનામાં હોય છે ત્યારે પરીક્ષા કરી શકે છે. જ્યાં ભવકટી થવાની વાત ન આવે, અવિરોધ યથાર્થ ન્યાય ન મળે અને કહે કે પુણ્ય કરો પછી તેરમે ગુંઠાણે આત્મા ઉઘડશે, પુણ્ય કરી જાઓ અત્યારે તો, પુણ્ય કરી જાઓ તેરમે ગુંઠાણે આત્મા ઉઘડશે, કરીએ તો પામીએ, એમ જૂઠાણું નભાવનારાને આત્માર્થી ગુરુ માને નહીં. તેમાં કાંઈ દ્વેષ નથી, અહીં તો નિષ્કપટ નિષ્પક્ષપાતપણે કહેવું છે. આ કોઈ દ્વેષથી કહેવું નથી પણ નિષ્પક્ષપાતપણે કહેવું છે. એવી રીતે અંધશ્રદ્ધાથી અસત્યને સત્ય માનવાથી તો ભવભ્રમણ કાંઈ મટશે નહીં, એથી કાંઈ દુર્ગતિથી બચી શકાશે નહીં. આત્મામાં આત્માની મોક્ષ દશા છે, મોક્ષ માર્ગ છે. જે ભાવે અનંતકાળ રખડવું પડ્યું તે રખડવાના બંધ ભાવે લોકોત્તર મોક્ષ ભાવ કેમ પ્રગટે તે વિચારવા જેવું છે. પક્ષપાત છોડીને ન્યાય સમજે તો લાભ થાય. જેને આત્માનું ભાન નથી તે મોક્ષ માર્ગ કેમ બતાવી શકે? જેને માર્ગ જોયો નથી એ માર્ગ કેવી રીતે બતાવશે? જેને માર્ગને ખબર નથી એ માર્ગ બતાવી શકશે? અનંતકાળથી રખડતા માંડ મનુષ્ય દેહ મળ્યો, તેમાં ભવ છેદ થવાનો ઉપાય ન મળ્યો તો ભવ ખોવાનો ભાવ અવશ્ય ત્યાં રહી ગયો છે અને એ ભવ ભ્રમણ વધારશે. ઘણા કહે છે કે શું કરીએ, અનંત ભવ ભય કર્યા, ભેગો ભેળો એક ભવ વધારે પણ એક ભવ નહીં વધે, અનંત ભવ વધી જશે. એ તો કાગડા કૂતરા માફક પેટ ભરે છે, એ તો તિર્યંચોએ પોતાનું પેટ ભરે છે. મનુષ્ય થઈને આ જીવિકામાં રોકાઈ જાય અને સાચા ધર્મ જન્મ મરણનો નાશ કરનારો ધર્મ ગ્રહણ કરવાની દરકાર ન કરે તો એ તો તિર્યંચો ભટ પેટ તો ભરે છે. જેમ ભૂંડ વિષ્ઠા ખાઈને જીવે છે તેમ મનુષ્ય પણ અનાજ ખાઈને જીવે, આયુષ્ય ભોગવી લેશે મનુષ્ય પણ આનો, પછી શું થશે? એને દરકાર કરી નહીં, એ દરકાર કરી નહીં તો એ દરકાર ન કરી શકે એવી પરિસ્થિતિમાં ક્યાંયનો ક્યાંય ચાલ્યો જશે વંટોળમાં, કે પછી દરકાર કરવાનું અનંતકાળ સુધી તક પણ મળશે. એટલે એમ કહેવું છે કે આ તાણો અને તક છે એની અંદર બરાબર દરકાર કરીને સાચો માર્ગ શું છે, કેવી રીતે છે, આત્મજ્ઞાન કેમ થાય, સમ્યક દર્શન કેમ થાય, એ વાત કાળજી રાખીને સાચાની પરીક્ષા કરીને બરાબર સમજી લેવા યોગ્ય છે. ગ્રહિત મિથ્યાત્મા દોષ લાગે છે.